તારીખ 19/6/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 510 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 206
જ્યાં આપણું પ્રયોજન નથી ત્યાં જાણવાનો વિષય થાય છે થઈ જાય છે ગમે ત્યાંથી પરમાર્થ કાઢે છે જેમ કે કૃપાલ ગુરુ નો પત્ર છે 679 નો 679 પત્ર માં શું થયું છે શરૂઆતમાં તો કૃપાળુ દેવે જ્ઞાનીની વાણીને અજ્ઞાનીની વાણીની ચર્ચા કરી અને જ્ઞાનીની વાણીની બાબતમાં ઘણી વાત ખોલી એમણે એ સિવાય પણ એમના પત્રોમાં કેટલીક બીજા પ્રશ્નો પણ હતા જ્ઞાનીની વાણી સિવાયના તો એક મુદ્દો અમને જે લીધો છે કે કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે સમય કોને કહેવો એક સમય કે જેમાં કાળના બે ભાગ ન થઈ શકે પછી રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે એના પણ બે ભાગ ન થઈ શકે રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે એ પ્રદેશના બે ભાગ ન થઈ શકે એટલે એરિયા છે જે પરમાણુના માપથી જરૂરત છે એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે એ કેવું જ્ઞાન સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમય વર્તી છે તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં જો તે ઉપયોગ એક સમય વર્તીને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય એક સમયનું તે ઉપયોગનું એક સમય વર્તું પણ કષાયાદીના અભાવે થાય છે જો પ્રયોજન ક્યાં લાગુ કર્યું વાત તો ચાલી એક પ્રદેશ એક પરમાણુ એક સમય તો એ તો કેવળ જ્ઞાનનો વિષય છે કેવળ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય કે કષાયનો અભાવ થાય ત્યારે ઉત્પન્ન થાય ક્યાં ને ક્યાં વાત લઈ ગયા કેમ કે કષાયના યોગ્ય ઉપયોગ મૂંઢતા આદિ ધારણ કરે છે અને તેથી અને તેમજ અસંખ્યાત સમયવર્તી પણ ભજે છે તે કષાયાદીના અભાવે એક સમયવર્તી પણ થાય છે અર્થાત કષાયાદીના યોગ્ય તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદીના અભાવે એક સમય જુદો પાડીને ઉગાડે છે ઉપયોગનો એક સમયવર્તી પણ કષાયાદી પણ થયા પછી થાય છે માટે એક સમયનું એક પરમાણુનું એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળ જ્ઞાન પ્રત્યે એમ કહ્યું છે તે સત્ય છે કષાય રહીત પણ વિના કેવળ જ્ઞાનનો સંભવ નથી અને કષાય રહીત પણ વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાય રહીત પણ જોઈએ અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં કેવળ જ્ઞાન હોય છે માટે એ પ્રકારે કહ્યું એક સમય એક પરમાણુ એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળ જ્ઞાન પ્રત્યે જીવને વિશેષ પુરુષાર્થને અર્થે શું પ્રયોગમાંથી કાઢ્યું એમનો પરમાર્થ શું કાઢ્યો આટલી વાતમાં કે જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે કે સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણેય સાથે ગ્રહણ કર્યા છે અંતર વિચારમાં વર્તમાન અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કયા છે તે મુદ્દે એક આ વિચાર યોગ કયો છે એમ સમજવા યોગ્ય છે. અને વિચાર યોગ કયો છે? અંતર વિચારમાં વર્તમાન અર્થે વિચારના ઊંડાણમાં અંતરમાં જવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કયા છે. કેટલા યોગ કયા છે? અસંખ્યાત યોગ કયા છે એટલે ઘણી પદ્ધતિ છે આમાં તો અંદરમાં જવા માટેની. એમાં એ વચ્ચેનો આ એક વિચાર યોગ કયો. વિચાર યોગમાં શું કહ્યું કે એક ભલે એક પરમાણુની એક સમયની વાત હોય એમાંથી કસાય રહિત પણ અને કસાય સહિતપણાની ચર્ચા કાઢી આ વિચાર યોગ છે. બહુ એ વિષય ઉપર બહુ ગમે એ વિષય હાથમાં લઈએ પરમાર્થ કાઢે પોતે પણ મુમુક્ષુને એવા જ પ્રશ્નો પૂછતા કે શાસ્ત્રમાં આ વાત આવે છે, શાસ્ત્રમાં આ વાત આવે છે, શાસ્ત્રમાં આવું પ્રતિપાદન કર્યું છે. ઠીક છે, વાત તો બધી જાહેર છે પણ એમાંથી પરમાર્થ શું એ તમને સમજાય તો લખશો, એનો પરમાર્થ શું એ તમને સમજાય તો લખશો. એવી રીતે દરેક વાતમાં પારમાર્થિક દ્રષ્ટિકોણને કેવી રીતે લાગુ કરવો, કેવી રીતે સાંકળવો એ એક એમની અદ્ભુત વિચાર શક્તિ હતી. એટલે એને વિચાર યોગ કર્યો અમે. યોગ શબ્દ બહુ વાપરે છે બધે, સત્સંગ યોગ, ભક્તિ યોગ, વિચાર યોગ. અનુસંધાન અથવા કોઈ જગ્યાએ યોગ કહેતા જોડાણ અથવા યોગ કહેતા સંયોગ, સત્સંગ યોગ તો સત્સંગનો સંયોગ થવો, સમાગમ એવો પણ અર્થ કાઢે છે. જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એમાં થોડો થોડો અર્થ ફેર થાય છે. યોગ એટલે પ્રકરણ એવો અર્થ પણ થાય છે, જેમ કે ભક્તિ યોગ એટલે ભક્તિનું પ્રકરણ. ભગવદ્ ગીતામાં એવા પ્રકરણ છે સાંખ્ય યોગ, ત્યાં સાંખ્યનું પ્રકરણ છે, સાંખ્યનું મતાંત કહે છે. એમાં ભક્તિ યોગનું પ્રકરણ છે. આદરવા માટે ઉપયોગ નથી અત્યારે, કેમ કે એક પત્રમાં પોતે લખે છે કે 14 ગુણ સ્થાન એ જાણવા માટે કયા છે. પરણાનો યોગનો વિષય છે એટલે 14 ગુણ સ્થાનનું એમાં વર્ણન આવે એ જાણવા માટે કયા છે. એટલે એનો અહીંથી કોઈ બીજું મોટું પ્રયોજન નથી. ત્યારે 4 ગુણ સ્થાન છે એ જ્ઞાની પુરુષનું સત્પુરુષનું ગુણ સ્થાન છે. હવે 14 ગુણ સ્થાનમાં 4 ગુણ સ્થાન છે મોક્ષ માર્ગનું શરૂઆતનું, ઓછામાં ઓછું મોક્ષ માર્ગનું પ્રગટપણું થયું હોય એવું ગુણ સ્થાન છે. એટલે એને જઘન્ય કહેવાય. મુનિ દશામાં મધ્યમ કક્ષાએ મોક્ષ માર્ગ છે. અને 12મા ગુણ સ્થાને ઉચ્ચ કોટિનો મોક્ષ માર્ગ છે, 13મા ગુણ સ્થાને તો મોક્ષ માર્ગનું ફળ મોક્ષ આવી ગયો. આ બધું જાણવાનો વિષય છે. મોક્ષની ભૂમિકામાં સત્પુરુષને ચતુર્થ ગુણ સ્થાને જઘન્ય મોક્ષ માર્ગે જોવે તો એને ભક્તિ કેવી રીતે થાય? અથવા એને પરમેશ્વર બુદ્ધિ ક્યાંથી આવે? કેમ કે પરમેશ્વર 13મા ગુણ સ્થાને થાય છે. જીવ ગુણ સ્થાન નો અભ્યાસ કરે તો પરમેશ્વર પદ તો 13મા ગુણ સ્થાને અરિહંત દશામાં આવ્યું, ચોથા ગુણ સ્થાને પરમેશ્વર બુદ્ધિ થાય કેવી રીતે? જો ગુણ સ્થાન નો સમજણ કરી હોય તો આવે જ નહીં. તો એ જાણવાનો વિષય છે. આપણે જેમ કહે ને કે કોઈ કાગળ લખ્યો હોય, કોઈ કાગળનો કોઈને કોઈને કાગળ લખ્યો હોય ત્યારે આપણને એની કોપી મળે, જુઓ ભાઈ મેં તમને મેં આ ફલાણા ભાઈને આ કાગળ લખ્યો છે, હા એની કોપી એને ઉણી એમ જ તમને લખે છે, CC2 કાર્બન કોપી 2 400 ફોર ઇન્ફોર્મેશન ઓનલી. એટલે તમારે કઈ સ્ટેપ નથી લેવાના, તમને જાણવા માટે આ કાગળ ની કોપી મોકલીએ છીએ, જો અમે આ કાગળ લખ્યો છે એમ જાણવાનો વિષય ઇન્ફોર્મેશન માટેનો છે. પછી પ્રયોજન માટે ક્યાં શું કરવું એ વાત સાવ જુદી છે. એમાં તો ચોથા ગુણ સ્થાને સત્પુરુષ હોય એમાં પરમેશ્વર બુદ્ધિ આવવી જોઈએ. 254 માં એમ લખ્યું કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. પરમ ધર્મ કોના માટે? મુમુક્ષુ માટે. સમય પ્રકરણ મુમુક્ષુ નું ચાલે છે. મુમુક્ષુ માટે પરમ ધર્મ છે. કેટલો મોટો ફેર પડ્યો વાતમાં. એ પ્રશ્ન મને પૂછ્યો હતો ઊંધીબેન ધાનક. પહેલા વહેલા અમે મળ્યા તો અમને કાંઈ સાંભળ્યું છે ત્યાં એવું દિવસોમાં દેવલાવીના દેવલાવીના આશ્રમમાં સ્વાધ્યાય ચાલતો હતો મારો. ચાલવાનું કારણ તો એમ બી નહોતું કે ઘાટકોપર જ્ઞાન મંદિરના પ્રમુખ ત્યાં હતા ને એ સાંભળવા ઘરે આવતા હતા, ઘરે સ્વાધ્યાય કરતા હતા ત્યાં. આપણે જેમ ઘરે બેસે એમ ત્યાં ઘરે અને આશ્રમમાંથી કોઈ કોક આવતા હતા, પછી ઇન્દુબેનના આડોસ પાડોશમાંથી કોઈ આવતું હશે. એટલે ખબર પડે કે સ્વાધ્યાય ચાલે છે કૃપાળુબેનના પત્રનો, તો લોકો આવે નિવૃત્તિ ક્ષેત્ર રહ્યું નિવૃત્ત થઈને આવ્યા હોય એટલે આવે. પછી એ લોકોએ જયસિંહભાઈને દબાણ કર્યું બધાએ કે ભાઈ આમને તમે અહીંયા બેસાડો તો બધાને ઘણાને લાભ મળે, આશ્રમમાં તો ઘણા આવે છે આપણે વારંવાર, બહુ સારું બધાને સમજવા જેવું મળે છે. એટલે મનુભાઈએ દબાણ કર્યું ને ઇન્દુબેને થોડું દબાણ કર્યું. અને ઇન્દુબેન એ લોકો ક્યારેક ક્યારેક ગાવામાં સાથે હોય સ્ટેજ ઉપર, એટલે સ્ટેટસની દ્રષ્ટિએ પણ સ્ટેટસ ખરું ઇન્દુબેનને. હું એને પણ ફોનથી વાત કરેલી, બહાર નથી નીકળતા બહુ તબિયત નહીં સારું, વાત કરેલી કે ભાઈ. પછી અમારે મળવાનું થયું એટલે મેં કીધું કાંઈક તમારે તમને સાંભળ્યા તમારે કાંઈક ભક્તિ તમે કરો તો તમે તમે કાંઈક વાંચો. એમ કીધું કે ભાઈ રાખીએ આપણે સ્વાધ્યાય રાખીએ ને ભક્તિ બી રાખીએ. આગળ પાછળ ભક્તિ રાખી તેને વચ્ચે સ્વાધ્યાય જેવું રાખ્યો હતો. એમને જે સિલેક્ટેડ પત્ર આપ્યો એ વાંચ્યો હતો. જ્યાં સુધી મેં વાંચ્યો ત્યાં સુધી આંખમાંથી આંસુ ચાલ્યા જાય એક ધારા. ભક્તિનો પત્ર સારો હતો, 212મો પત્ર. પછી આ પ્રશ્ન કાઢ્યો હતો પત્ર કાઢીને, એક જ વાક્ય ઉપર પ્રશ્ન કર્યો હતો. એ એમનો ટેસ્ટિંગ ક્વેશ્ચન હતો કે 14 ગુણ સ્થાન જાણવા અર્થે કયા છે, આમાં કૃપાળુદેવ શું કહેવા માંગે છે? એ એમ કહેવાનું કે એનું કાંઈ ઇન્ફોર્મેશન ખાલી છે 14 ગુણ સ્થાનનું. આત્મા કે મોમુક્ષુ ને તો ચોથા ગુણ સ્થાન વાળા સત્પુરુષ પણ પરમેશ્વર બુદ્ધિ એ આદર કરવા લાયક છે, એમ જે એમણે જુદા જુદા પત્રોમાં કહ્યું છે, એ વાતનો નિષેધ ના આવે એટલા માટે બાકીના ઉપરના ગુણસ્થાનો જાણવાના વિષય છે એમ કહી દીધું. શું એમણે એમ છું, આવી વાત કોઈ સમજાવ, આવી રીતે કોઈ વાત નથી સમજાવતી નથી. બહુ ભક્તિ પ્રધાનતા હોય ને ત્યાં સત્સંગનો એટલી રુચિ નથી હોતી. તમને સત્સંગની રુચિ બહુ સારી ગઈ, મેં તમે ત્યાં આવો તો ફરી ફરીને એમ કહે કે આપણે બેસશું સત્સંગમાં, તમે આવો આપણે સત્સંગમાં બેસીએ. અને કોઈ વાર એવો મેળ ન હોય તો ટેલિફોન ઉપર કલાક સત્સંગ કરી લઈએ લોકલ. પણ સત્સંગ ભક્તિવાળાને આટલી બધી રુચિ હોય એવું ભાગ્ય બને. એમને તો આમ નિર્મળતા બી સારી આવે છે, નિષ્કામ ભક્તિ છે ને એ નિર્મળતા સારી આવે છે. એટલે સોની સોની ની હતો, સોની બધા વિષ્ણુ હોય, સોની કોઈ જૈન નો હોય. મૂળ તો પછી એમણે પોતાના ઇતિહાસની વાત કરી, આમ તો થોડા ટાઈમમાં ઇન્ટિમસી ઘણી થઈ, એમણે પોતાના ઇતિહાસની કેટલીક વાતો કરી હતી. મૂળ તો આમ કે અમારી કુટુંબની આર્થિક સ્થિતિ સાધારણ હતી, પિતાશ્રીને પણ તબિયત ગરમ ગરમ રહેતી હતી, દુકાન બરાબર નહોતી ચાલતી. પછી મારું ગળું સારું હતું, ગાવાનું શરૂ કર્યું, પ્રોફેશનલ શરૂ કરેલું, પણ ભજનો ગાવા એમ વિચારેલું. આપણે મર્યાદા શું, સિનેમાના ગીત ગાવા કે બીજા ત્રીજા ગીત ગાવા એવું કાંઈ નહીં, ભજનો ગાવાનું. હું શ્રીકૃષ્ણ ભક્ત હતી, કે હજી એમના ઘરે તો શ્રીકૃષ્ણની મૂર્તિ રાખે છે, હું કૃષ્ણ ભક્ત હતી. કે એટલે શ્રીકૃષ્ણના ભક્તો મીરાબાઈના ભજનો ને એ બધા ભજનો ખૂબ ગાતા, નરસિંહ મહેતાના અને મીરાબાઈના એ બધા ભજનો જે કૃષ્ણના ભક્તો થયા એના પ્રસિદ્ધ ભજનો ગાતા હતા. એમાંથી પછી કૃપાળુદેવના એ પદો છે એ ગાવાનો એક પ્રસંગ આવ્યો. પેલા શશીભાઈ મહેતા કે શશીભાઈ, હા, તમને એમ કીધું કે તમે આ કૃપાળુદેવના ભજનો તમારા ગળામાં બહુ સારા આવશે. હા, ત્યારે જયારે એમ કે અમે બોલાવીએ ત્યારે તમે આવો, અને પછી થોડુંક એમની સાથે સંપર્ક વધ્યો ને એ રીતે કૃપાળુદેવના પદો ગાવાનો પ્રસંગ વધ્યો. એમાંથી કૃપાળુદેવ પ્રત્યે ભક્તિ થઈ ગઈ, અને હવે તો એવી ભક્તિ થઈ ગઈ છે કે વાત મૂકી દીધો, અતિશય ભક્તિ થઈ ગઈ કૃપાળુદેવ પ્રત્યે. એટલે કૃપાળુદેવ નો મોટો ફોટો ઘરે રાખે છે, બસ મને આને બચાવી લીધી છે, મિત્ર હું રખડી ગયો હતો આને મને બચાવી લીધી છે, બસ કર બુદ્ધિ બહુ આવી છે. આમ કૃપાળુદેવ પ્રત્યે ભક્તિમાન ઘણા ભાઈઓ બહેનો છે સમાજની અંદર, આમની થોડી લાઈન જુદી પડે છે, આમની લાઈન જુદી પડે છે. આમને શું છે કે કૃપાળુદેવ પ્રગટ પ્રત્યક્ષ નથી, એને વિરાવેદના ખાણે છે. બીજા શું કે છે કે અમને તો કૃપાળુ દેવ હાજરા હજુ છે અને પ્રત્યક્ષ છે, એમાં ફરક શું છે? ઉપદેશને તમે પ્રત્યક્ષ બતલ્યો એનો વાંધો નહીં. અત્યારે મને સામે બેસીને આ કહી રહ્યા છે, ભલે આપણે એમનો વચનામૃત માંગતા હોય, પણ જાણે કે સામે બેસીને જ આપ મને કહે છે, એમ ઉપદેશ વખતે એમને પ્રત્યક્ષ બતલ્યો એનો વાંધો નહીં. પણ જે પ્રત્યક્ષ નથી અને એમનો વર્તમાનમાં વિયોગ વર્તે છે, એ જે વાસ્તવિકતા છે એનો અનુભવ થાય તો વિયોગને વેદના આવે, એ એમનામાં દેખાય છે. વિયોગની વેદના ઘણી છે, ઘણી એટલે ઘણી છે. હું એમ માનું છું કે દિવસમાં કલાક બે કલાક રોતા હશે, ઓછામાં ઓછો કલાક બે કલાક રોતા. એટલે એટલી જયારે વેદના હોય ને ત્યારે નિર્મળતા બહુ સારી આવે. બીજા શાસ્ત્રો નથી વહેંચ્યા તો પણ અમારા સારા સારા વિદ્વાનોમાં જે નિર્મળતાથી આના ભાવ છે, જે શુદ્ધ નથી, એ શુદ્ધ એમનામાં મેં જોયું. ઘણા શાસ્ત્રો ભણેલામાં આ શુદ્ધ નથી હોતું, એ શુદ્ધ એમને વગેરે શાસ્ત્ર ભણે આવી. અને એ તો કૃપાળુ દેવે બહુ સ્પષ્ટ કહ્યું છે, એમ નિયમ સંયમ જે છે ને, પર પ્રેમ પ્રવાહ વડે પ્રભુ છે સબ આગમ ભેદ શું. અંદરથી હૃદયમાંથી એ આગમના ભેદ પ્રભેદો એને સમજાઈ જાય, એ આ બધા પુરાવા છે. એને બીજું વાંચવાની જરૂર ન પડે, અંદરથી શું જાણે. વેદનાથી નિર્મળતા આવે છે એનો એ જીવતો દાખલા છે. વેદનાથી નિર્મળતા આવે છે એનો જીવતો દાખલા છે. એમાં શું થવાનું કે અત્યારે કૃપાળુ દેવ તો સ્વર્ગમાં બિરાજે છે, વૈમાનિક દેવમાં જાય, અહીંથી સમૂહ દ્રષ્ટિ હોય નીચેના દેવલોકમાં ન જાય. સનત કુમાર મહેન્દ્ર જે છે સ્વર્ગ, એ સ્વર્ગમાં જાય. વિમાનનું નામ છે સ્વર્ગનું, સ્વર્ગના વિમાનનું એ નામ છે. ભૂત પ્રેતની બધા નીચે છે, પરમાધામીની બધા. પછી આ જ્યોતિષના વિમાનો શરૂ થાય છે, સૂર્ય ચંદ્ર ને તારા ને બીજા તીજા, આપણે દેવના વિમાનો જ છે બધા. પછી ઉપર બધા ઉપરના વિમાનો જે શરૂ થાય છે એમાંથી. હવે આવી રીતે યોગમાં બહુ રહ્યા હોય ને અહીંયા જે આયુષ પૂરું કરે એ સીધા ત્યાં પણ પ્રત્યક્ષ યોગમાં જાય, કેમ કે પ્રત્યક્ષતા બહુ ઈચ્છી છે એમને. યોગમાં પ્રત્યક્ષતા બહુ ઈચ્છી છે, બહુ ચાહી છે. સિદ્ધ એનો ફળ કર્મ જે અત્યારે બંધાય આ વેદના પરિણામમાં, એના ફળમાં સીધા એના ચરણમાં જઈને પડે, એટલે એના જે મોટા દેવો હોય છે સમય દ્રષ્ટિ, સાધારણ દેવો નથી હોતા, મોટા દેવો હોય છે. દેવોમાં ઘણા પદવીઓ છે, એટલે એના ઉપર હોય છે. જેમ આપણે મેનેજર ઉપર શેઠ હોય, ક્લાર્ક ઉપર મેનેજર હોય, મેનેજર ઉપર શેઠ હોય, એવી રીતે કેમ આપણે અહીંયા પદવી હોય છે ઓફિસમાં, જુદી જુદી બોસિંગ જેને કહે છે. આવા મહાત્માઓના ઉપર કોઈ બોસ ન હોય, ત્યાં ટોપ લેવલમાં હોય, એમને અનુચરો ઘણા હોય, એમાં એમનો જન્મ થઈ જાય, એમની સેવા કરવામાં સિદ્ધ હોતે. એટલે બહુ એમના પ્રત્યક્ષ યોગમાં સેવાને નિમિત્તે પણ સતત રહેવાનું એમને બને, અને ત્યાં પ્રત્યક્ષ સત્સંગનો ઘણો લાભ મળે. એ બધા જે ધર્માત્મા દેવો હોય છે, એ પછી મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે એમ કે 20 તીર્થંકર છે, તો જુદા જુદા તીર્થંકરના સમોસરણમાં જે દેવની સભા હોય છે ત્યાં એ લોકો જાય જાય ત્યારે કંઈ એકલા ન જાય. અત્યારે આપણો મિનિસ્ટર જાય તો 4 એની યાર 5-25 જણા હોય, એમની મોટા પુરુષ છે ત્યાં પણ, એની સાથે પણ ઘણા હોય, 5-25 ન હોય, ઘણા હોય, ને મામા બધા હોય. એમના લાભ લશ્કરમાં આવા બધા હોય, એમને અનુસરનારા, એમની ભક્તિ કરનારા, એમની સેવા કરનારા, એમનો સત્સંગનો લાભ લેનારા, એમના યોગે આવા તીર્થંકરોનો લાભ મળે, એમ પછી બીજા લાભો, બીજા લાભ પણ એમને મળે. પણ ઘણો પછી મોટો પુણ્ય દેવ હોય છે એક પ્રકારનો, એટલે ધાર્મિક યોગ પણ ઘણા મળે. મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, કેમ કે એમને અહીંયા શ્રી સિંહેન્દ્ર ભગવાન ની ભક્તિ હતી, એટલે એ ભક્તિ ના પરિણામ પાછા ત્યાં પાછા કરીને ચાલુ થાય. તો અહીંયા તો એ પુણ્ય હોય નહીં કે મનુષ્ય થઈને ત્યાં મનુષ્ય હોય મહાવીરમાં જાય, પણ દેવોને તો કઈ મર્યાદા નથી ક્ષેત્રમાં આવા જવાની. તો 8મા દિવસ સુધી જાય છે ઠેઠ નંદીશ્વર, 8મા નંદીશ્વર દ્વીપ છે, નંદીદ્વીપ પછી સમુદ્ર પછી બીજો દ્વીપ પછી સમુદ્ર પછી ત્રીજો દ્વીપ પછી સમુદ્ર પછી ચોથો દ્વીપ, 8મા દ્વીપ એ નંદેશ્વર નો છે. દેવો જાય છે ને ત્યાં, આ તો દેવ દેવ પર્યાય માં છે ને અત્યારે તો જાય. હું તો બેનશ્રી તો ઉપયોગ જતો હતો, એમને તો લબ્ધિ હતી, એમાં બેનશ્રી અમુક લબ્ધિ હતી એવી નામ. આપણે જેમ પ્રત્યક્ષ એકબીજાને જોઈએ એમ એનો ઉપયોગ લંબાતો હતો ઘણા દૂર સુધી, ઘણા ક્ષેત્રો સુધી, એમ મહાવિદ્ય સુધી અને બીજા ક્ષેત્રોમાં પણ. મનુષ્યનું ક્ષેત્ર છે, મનુષ્ય કે મધ્યલોક નું ક્ષેત્ર છે. આ જે દ્વીપ સમુદ્રો છે એ તો મધ્યલોક ના છે, પણ મનુષ્ય લોક તો અઢી દ્વીપ સુધી છે. અઢી દ્વીપ ની બહાર પછી મનુષ્યની ગતિ નથી. બે દ્વીપ પૂરા થયા પછી ત્રીજા દ્વીપમાં, અડધા દ્વીપમાં એક પછી બંગડીના આકારે એક પર્વત છે, નામ એનું મને યાદ નથી, પણ પર્વત છે, માનુષોત્તર પર્વત, આ એને માનુષોત્તર પર્વત કહે છે. એ પર્વતને ઓળંગીને કોઈ મનુષ્ય ન જઈ શકે, ગોળા કરે છે ત્યાં સુધી ગતિ થાય માણસ ઉપર, પર્વત સુધી મનુષ્ય. ત્યારે દેવો છે એ ઉપરના, ત્યાર પછીના પણ દીવ સમુદ્રોમાં એની જવાની હા પુણ્યના યોગે શક્તિ હોય છે. કેમ કે તો વિમાનમાં જાય છે ને, એટલે છેલ્લી વાત મહત્વની આવે, એટલે એક બાજુથી સત્સંગ ઈચ્છવો અને બીજી બાજુથી કુટુંબમાં પોતાપણું રાખવો, એ વાત સત્સંગ જે ઈચ્છતા હોય એના માટે બરાબર નથી. જેમ આપણે એમ કહીએ ભાઈ, પરિવારમાં પોતાપણાની મૂંઢતા ન કરે, નહીતર એને એડમિશન નથી. એમ કે ભાઈ તમારા સત્સંગમાં તો બહુ આવે છે, પણ કુટુંબનું એટલી જ લગબાડ છે, બહુ લાગણી કુટુંબને, એડમિશન નથી એને આપ્યું. આવે છે પણ એડમિશન આપ્યું નથી. છેલ્લે કહ્યું, અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો કે ગણવાનું ચિત્ત રહેવું, ગણવાનો અભિપ્રાય રહેવો, ચિત્ત રહેવું, એટલે શું કે ભલે પરિણામ ન હોય પણ ચિત્તમાં એમ જ હોય કે અમારો દીકરો છે. એ સૌ જીવની મૂંઢતા છે અને તે મૂંઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. વાક્ય બહુ સરસ લીધું છે કે તું સત્સંગની ઈચ્છા કરે છો, સત્સંગને ચાહે છો, સત્સંગને ઈચ્છે છો કે મને સત્સંગ મળે તો સારું, મારે સત્સંગમાં રહેવું છે, હું સત્સંગ મારે જોઈએ, ઈચ્છા મીન્સ જોઈએ મારે, આ મૂંઢતા ન આવે. એ યોગ્યતા બનનો ધોરણ બાંધ્યું છે, સ્ટાન્ડર્ડ જેને કહેવાય, સત્સંગની ઈચ્છાવાળાનો આ સ્ટાન્ડર્ડ છે એમ કહેવા માંગે છે. આ વાત બહુ સરસ આવે છે છેલ્લે છેલ્લે, સત્સંગ કરતો હોય ને એક વખત તો તોંટ મારે, તપાસી લે પોતાના પરિણામ. હું સત્સંગને પણ ઈચ્છું છું અને આ રીતે કુટુંબમાં પણ મૂળતા કરું છું, કુટુંબની આજ્ઞા નથી, આજ્ઞા બહારની વાત છે. આજ્ઞા ઉપર પગ દેવા જેવું થાય છે અથવા આજ્ઞાને અવગણવાની વાત થાય છે. અને આજ્ઞાને અવગણીને મારું હિત કેવી રીતે થશે? આજ્ઞાને અવગણીને હિત કેવી રીતે થશે એ વિચાર. પછી ત્રિભુવનભાઈને વ્યક્તિગત લખે છે કે જે મોહાદિ પ્રકાર વિશે તમે લખ્યું તે બંનેને ભ્રમણાનો હેતુ છે. બંને એટલે તમારા પતિ પત્ની બંનેને, તમને પોતાના પુત્ર વિશે લખ્યું હશે કે અમને પણ અમારા સંતાન પ્રત્યે બંને જણને મોહ છે, મને પણ મોહ થાય છે, મારા પત્નીને પણ મોહ થાય છે, મા બાપ તરીકેનો અમને દીકરા પ્રત્યેનો મોહ છે. તો કે ભ્રમણાનો હેતુ છે, તમે અજ્ઞાનથી જે ભ્રમણા થાય અને મિથ્યાત્વનો દોષ લાગે, દર્શન મુદ્રા થશે. દર્શન મોનું કારણ છે, ટૂંકામાં એનું તો મિથ્યાત્વનું એ કારણ છે. અત્યંત વિટામણાનો હેતુ છે, એનું ફળ શું? બહુ દુઃખી થવું પડશે, ઘણી વિટામણામાંથી પસાર થવું પડશે, દુઃખી બહુ થવું પડશે, સહન નહીં કરી શકો. જેના ઉપર મૂળ છે એનો વિયોગ થશે ત્યારે સહન નહીં થાય તમારાથી. અત્યંત વિટામણાનો હેતુ છે. અરે જ્ઞાની પુરુષ પણ એમ વર્તો તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. તમને મુમુક્ષુને છૂટ ક્યાંથી દઈએ અમે? જ્ઞાનીને છૂટ નથી આ વાતની તો. ઠીક, નહીંતર જ્ઞાનીને કેટલીક છૂટ છે, તેને દોષ ન લાગે. તમને દર્શનમાં નથી એટલે આમાં નહીં, અહીંયા તો એની પણ મર્યાદા છે. એટલે એમ કે આ કાયદો છે, ઈચ્છિત છે. તમને લાગવું પડે ને જ્ઞાનીને લાગવું પડશે એમ કે છે. એમાં બાંધછોડ નથી અમારી. જ્ઞાની છે, વેપાર કરે, બંધાય નહીં, ગૃહસ્થી ચલાવે, બંધાય નહીં, પણ કુટુંબ પરિવારમાં પોતાપણું કરે તો બંધાય, એનું જ્ઞાન ચાલ્યું જાય. જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે એટલે જ્ઞાન જાય, અજ્ઞાન થઈ જાય. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાન નિંદ્રણનો તે હેતુ છે, એટલે બધી રીતે અજ્ઞાનનું કારણ છે. એ પ્રકારને વિચારે બંનેને સીધો ભાવ કર્તવ્ય છે, ડાયરેક્ટ નુકસાનનું કારણ છે એવો ભાવ કરવો. ઇનડાયરેક્ટ વાત નથી, ડાયરેક્ટ સીધું જ નુકસાન આવી પડે એમ છે. આ વાત અલ્પકાળમાં ચેતવા યોગ્ય છે, એ તમે અત્યારે ચેતી જજો એમ કે છે. અલ્પકાળમાં એટલે શીઘ્ર, અત્યારે ચેતી જજો. આજથી તમને એ ભાવ થતો હોય ને તો જરાક ચેતી જજો. હવે લંબાવવા જેવી વાત નથી કે ધીરે ધીરે ઓછી કરવા જેવી વાત નથી. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો, અને તે જ જીવને હિતકારી છે. એટલે પ્રવૃત્તિ ઘટાડી, સંસારની પ્રવૃત્તિ ઘટાડી અને નિવૃત્તિનો અવકાશ લેજો, એ તમારા માટે હિતકારી છે. મને બધાને લગભગ લાગવું પડે એવો વિષય લીધો છે. અત્યારે આપણે એમ કે જે વાત જરાક અસ્પષ્ટ છે, મને સ્પષ્ટ નથી. કોઈ વાર સ્મરણમાં પણ એવું બને છે, સ્પષ્ટ સ્મરણ હોય અને અસ્પષ્ટ સ્મરણ હોય. હવે બાહ્ય જ્ઞાનની અંદર ચોખ્ખી સ્પષ્ટ સમજણ હોય એને આપણે બહુ ભાગે સ્પષ્ટતા સમજીએ છીએ. સમ્યક સ્પષ્ટતાનું સ્વરૂપ બીજી રીતે છે. એ સ્પષ્ટતાને સમ્યક સ્પષ્ટતા ક્યારે કહેવાય એની વ્યાખ્યા કરે છે અહીંયા, કે પોતાના સ્વરૂપનું સ્પષ્ટ રૂપે ગ્રહણ થવું તે સમ્યક સ્પષ્ટતા છે. અને એ પહેલી વહેલી સ્પષ્ટતા સ્વરૂપની ઓળખાણ એટલે ભાવભાષણના કાળમાં આવે છે. જેને કૃપાળુ દેવે બીજું સંકેત કીધું એમાં સ્પષ્ટ શબ્દ વાપર્યો છે, કે પરમાર્થને સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ. કહેવું તો શું છે? સ્પષ્ટ પ્રતીતિ, પ્રતીતિ એટલે ખાતરી કે હું આવો જ છું. પ્રતીતિ એટલે તે જ્ઞાનની પર્યાય છે, ખાતરી કે હું આવો જ છું એવી સ્પષ્ટ ખાતરી. સેના દ્વારા? અનુભવ અંશ દ્વારા, વિચાર અંશ દ્વારા ને વેદન અંશ દ્વારા, અનુભવ અંશ દ્વારા. એવી પહેલી સ્પષ્ટતાની શરૂઆત ભાવભાષણના કાળમાં, એટલે બીજા સંકેત વખતે, એટલે પરમાર્થ સંકેતના કારણ વખતે શરૂ થાય છે. આપણે કર્તામાં પણ એ વાત લીધી હતી આ દિવસોમાં કે આત્મા સ્વરૂપે અનંત પ્રત્યક્ષ છે અને સ્વાનુભવમાં અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં એની અનંત પ્રત્યક્ષતા અનુભવાય છે. પણ એ પહેલા ભાવભાષણના કાળમાં, સ્વરૂપ નિશ્ચયના કાળમાં એ આ સ્વરૂપની સ્પષ્ટતા આવે છે. ગ્રહણ કરતી ત્યાં સ્વરૂપનું ગ્રહણ સ્પષ્ટપણે થાય છે અને એમાંથી પુરુષાર્થ ઉછળે છે. પુરુષાર્થનો બળ વધવાનું કારણ જ્ઞાનમાં જે સ્પષ્ટતા છે એ છે. સ્પષ્ટ જ્ઞાનને કારણે, સ્વરૂપના સ્પષ્ટ જ્ઞાનને કારણે પુરુષાર્થનો જોર આવે છે. કેવી રીતે? કે આપણે વેપાર કરીએ એમાં કેટલાક ઘરાકો ઉધાર્યા હોય અને કેટલાક રોકડિયા હોય. હવે એક રોકડીઓ ગ્રાહક આવે કે હું માલ લેવા આવ્યો છું અને તમારે ત્યાંથી જ માલ લેવાનો છે, પણ મારે થોડું કામ છે, હું પતાવી આવું, મને જોખમ મારે ફેરવવું નથી, માટે આ બ્રીફ તમારી પાસે રાખી લ્યો, ગ્રાહક ઉગાડીને જોઈ લ્યો, અંદર મારે જે માલ લેવો છે એનામાં 1,00,000, 5,00,000, 10,00,000 રૂપિયા લઈને આવ્યો છું. પછી હું આવીશ ત્યારે માલ આપણે જો તમારો જોઈ અને જે લેવો છે એ લઈ લેશો, અને મારે કસવો છે હું કશે, હું રોકડીઓ તો કશે, કેશ ડિસ્કાઉન્ટ પણ માગે. બરાબર છે? જે આઈટમમાં ઉધાર વેપાર થતો હોય એના રોકડાનો ભાવ જુદો હોય, અને સાવ આવા રીતે હાર્ડ કેશ લઈને આવ્યો હોય એ તો થોડો નીચો હોય વેચનારને. શું હવે એવા ગ્રાહકનો કોઈ જવા દે? વેપારી કોઈ જવા? ઓછે નફે પણ એકવાર વેપાર કરી લે, કેમ કે ટર્નઓવરમાં એ પૈસા વધારે કામમાં આવે ને, વેપાર વધી જવાનો સરવાળે. શું ત્યાં શું જોયું? એને પ્રત્યક્ષ રૂપિયા જોયા. આપણે તો પોઈન્ટ એટલો લેવા છે, એને રૂપિયા પ્રત્યક્ષ જોયા. અને એટલી જ માલ, એટલો જ માલ કોઈ ઉધારે લઈ જાય અને એટલો જ માલ આ રોકડીઓ લઈ જાય, ભલે ઓછા નફે લઈ જાય, પેલો વધારે નફો આપે, કેવું પરિણામ તીવ્ર હોય? તીવ્ર પરિણામ કયું હોય? ક્યાં વેપારમાં? ઉધારમાં કે રોકડિયામાં? ઓછો નફો મળે તોય કે તોય? કારણ શું? રૂપિયા પ્રત્યક્ષ જોયા. એ જ વખતે એના એના જે કેશફ્લો છે એમાં નફો ભર્યો. હું તો ઉઘરાણી આવશે ત્યારે નફો ભરશે. શું? અને ઉઘરાણી આવતા પહેલા કંઈ પણ બની શકવા ન સંભવ છે. નફો ભરવા એનું બળ જુદું આવે. એમ જ્ઞાનમાં સ્વરૂપ સ્પષ્ટ ગ્રહણ થાય ત્યારે પુરુષાર્થ છે એ ઉછળીને બહાર આવે. જે પરિણામની પુરુષાર્થની ગતિ જે ચાલતી હોય એમાં સીધો ઠેકડો મારે, છલંગ મારે, એવો એક તબક્કો ઊભો થાય છે સ્પષ્ટતાને કારણે. એટલે કોઈ પુરુષાર્થના વિષયમાં સમસ્યા ઊભી થાય ત્યારે એવા પ્રકારે સમસ્યા ઊભી થાય છે. હવે અમારો પુરુષાર્થ કેવી રીતે વધે એ જરા સમજાવોને. તો કે સ્વરૂપનું સ્પષ્ટપણે ગ્રહણ થાય એટલે પુરુષાર્થ વધારવો નહીં પડે, રોકો રોકાશે નહીં, ઓટોમેટિક છે, સહજપણે એમ બને. વેપારના ઘણા દાખલાઓ વેપારીના આ અધ્યાત્મના પ્રકરણમાં બહુ લાગુ પડે છે. એનું કારણ શું છે કે વેપારી એટલે કમાણીના પ્રયોજનની દ્રષ્ટિ વાળો જીવ છે. વેપારી એટલે કોણ છે? એટલી દ્રષ્ટિ નોકરિયાતની ન હોય અને એટલે જ નોકરી કરતો હોય, નહીં તો એ વેપાર કરતો થઈ જાય. જે નોકર પ્રયોજનની દ્રષ્ટિ વાળો હોય જાજી નોકરી ન કરી શકે, ગમે ત્યારે વેપારમાં લાગુ થઈ જવાનો. કોઈ ફાઇનાન્સર ગૂંચીને કે નાની નાના પાયા ઉપર સર્વિસ વેપાર ગોઠવીને પણ વેપાર કરતો થઈ જશે. વેપાર એ પ્રયોજનની દ્રષ્ટિ વાળો છે અને જે ખરો મુમુક્ષુ છે એ પ્રયોજનની દ્રષ્ટિ વાળો છે. એટલે એની ઘણી વાતો લાગુ પડે છે કામ કામ કરવામાં. વિકલ્પાત્મક બાહ્ય જ્ઞાન ને ન્યાયાધિકી સ્પષ્ટતા હોના યો વાસ્તવિક સ્પષ્ટતા નહીં હૈ. તો શું થાય છે કે અમારા ગુરુદેવના પ્રવચનો ચાલતા બુદ્ધિશાળી માણસો સાંભળવા બેઠો હોય, ડોક્ટરો વકીલો બીજા ત્રીજા જજો બધા આવે ને, મોટું મોટું સભા હતી. એટલે પછી બુદ્ધિવાળા માણસો પણ એમ કે સાહેબ જરા હજી સ્પષ્ટતા કરો ને, આ બહુ સૂક્ષ્મ વાત છે, બહુ સ્પષ્ટ નથી થતી, હજી સ્પષ્ટ કરો, હજી સ્પષ્ટ કરો, દાખલા આપીને સ્પષ્ટ કરો, દ્રષ્ટાંત બતાવીને સ્પષ્ટ કરો, વધારે ન્યાયથી ન્યાયના પડખા ખોલીને સ્પષ્ટ કરો. એ ખરી સ્પષ્ટતા નથી એમ કહેવું છે, એ વાસ્તવિક સ્પષ્ટતા નથી. સમજણની બાહ્ય જ્ઞાનમાં જે સ્પષ્ટતા આવે એ વાસ્તવિક સ્પષ્ટતા નથી. પારમાર્થિક સ્પષ્ટતા એ છે કે પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં સ્પષ્ટપણે ગ્રહણ થવું. સ્વભાવ છે ને એક ગહન તત્વ છે, સ્વરૂપ છે એ સ્વભાવ છે ને સ્વભાવ છે એ સ્વરૂપ છે, આત્મા એ ગહન તત્વ છે. એટલે એની ગહેરાઈ પણ ઘણી છે. જે સ્પષ્ટતા ભાવભાષણમાં હોય એનાથી ઘણી જ વધારે સ્પષ્ટતા પ્રત્યક્ષ અનુભવમાં સ્વાનુભવ કાળે હોય, નિર્વિકલ્પ અનુભવમાં સંયત્વ ઉત્પન્ન થાય ત્યારે. પણ એથી વધારે સ્પષ્ટતા સ્વરૂપ ગ્રહણ શક્તિ, સ્પષ્ટપણે સ્વરૂપ ગ્રહણ શક્તિ જ્ઞાનની, જ્ઞાનની સ્પષ્ટપણે સ્વરૂપ ગ્રહણ શક્તિ મુનિ દશામાં હોય. કેવળ જ્ઞાનની તો વાત જ જુદી છે, કેમ કે ત્યાં તો સકળ પ્રત્યક્ષ છે, જ્ઞાન જ્ઞાન જ સકળ પ્રત્યક્ષ છે. એને સમજવા માટે એક પ્રસંગ લઈએ કે કોઈ શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, કેવો શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ નિર્વિકલ્પ સ્વાનુભવમાં સ્વરૂપને ગ્રહણ કરે છે, તેના કરતા મુનિરાજ આહાર લેતી વખતે એના જ્ઞાનમાં જે સ્વરૂપ ગ્રહણ થયું છે એ વધારે છે. એટલો જ્ઞાનની અંદર જ્ઞાનને ઉંડાણમાં એટલો ફરક છે. સ્વરૂપને ગ્રહણ કરવા માટે જ્ઞાન કેટલું સ્વરૂપમાં ઊંડું ઉતરે છે, ઊંડું 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 ક્યાંય ને ક્યાંય વિચરે ઊંડે, માઇલો ને માઇલો. એટલે મુનિઓને ખબર નથી પડતી કે આ નગ્ન શરીરમાં તાજ પડતો શું છે એ ખબર નથી રહેતી એને. શરીર નગ્ન છે છતાં તાર તડકા ને કેમ ખબર નથી પડતી કે ઊંડે ઊંડે ક્યાં વિચરે છે? ટૂંકી સપાટી ઉપર નથી એને તાર તડકો દેખાય, નીચે ગયા છે, જ્ઞાન સમુદ્રમાં ડૂબકી મારી ગયા છે, એટલે એને ખબર નથી પડતી. આપણને આશ્ચર્ય થાય કે આટલો બધો તડકો છે ને જંગલમાં, આટલી બધી તાર છે ને જંગલમાં. આપણે તો ઘરના બારી બારણા બંધ કરી વેલ્વેટ ને રજાઈ લઈને હીટર બીટર ચાલુ કરીને, ત્યાં તો આપણે અમેરિકામાં હીટર ચાલુ કરતા હતા, વેલ્વેટ ની રજાઈઓ હતી ત્યાં, તૂટીઓ મારીને હોઈએ પાછા કેવી રીતે કોઈ અટવાય એટલે તૂટીઓ મારી જાય, તૂટીઓ સમજતા હાથ પક્કો સિકોડના એસે સોજાના, કેટલા ઠંડી લગતા હે. મુનિરાજ જંગલ મેં નગ્ન શરીર ઓર ઠંડી હવા કા ઝકોરા સુસવાતા ચલતા હો, ઉનકો પતા નહીં ચલતા હૈ કિતની ઠંડી હૈ ઉસકા પતા, ક્યો અંદર અંદર ઊંડે 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 કહીં વિચરતે હો ચલે જાતે. એવું ઉપયોગનું સ્વરૂપમાં ના ઉન્નાણમાં જવાનો એક કાર્ય હોય છે. એટલે મુનિદશાને સમજવી બહુ અઘરી છે, મુનિદશાને સમજવી બહુ અઘરી કઠણ છે.
પ્રયોજનની સ્પષ્ટતા, પ્રયોજન પોતાનું વધારે સ્પષ્ટ થાય
એના માટે કારણ ભાવના. જેટલી આત્મકલ્યાણની ભાવના ઉગ્ર એટલું પ્રયોજન સ્પષ્ટ થાય. કેટલાક માણસો બહુ મતલબી હોય છે, એને પોતાના મતલબ સિવાય બીજું કઈ દેખાય જ નહીં, અને જ્યાં મતલબ ન હોય ત્યાંથી હાલતા, ત્યાં માથાકૂટમાં પડે નહીં. એ જે મતલબી વૃત્તિ છે એ જો પારમાર્થિક લાઈનમાં કામ કરે એટલે કામ કરી જાય, સંસારમાં કામ કરે એટલે દોષ કરે જાજા, એ વધારે દોષમાં પડે. અને પરમાર્થમાં એ જ મતલબીઓ પડે એટલે એને ગુણ જાજા પ્રગટે, એ જાતની શક્તિ હોય છે. મતલબ ની પકડ એ જાતની શક્તિ જેની હોય છે એને આ લાઈનમાં પ્રવેશ થાય એટલે સરસરાટ કામ કરવા માંડે. મારો મતલબ શું, બીજું કઈ નથી, પોતાના આત્મવિકાસનું ખાસ કારણ હોય તો આ છે પ્રયોજનની દ્રષ્ટિ. ખરો સ્વાર્થી જ પરમાર્થી છે આ લાઈનમાં, તો ખરો સ્વાર્થી જ પરમાર્થી, કેમ કે બીજાનું તો તું કરી શકતો નથી, એટલે લૌકિક પરમાર્થ ને આને કઈ લેવા દેવા નથી. સમી તો રાગ છે, પછી કરી તો શકતો નથી, રાગ કરી જુદી વાત છે. માણસ છે એ ડોક્ટર ની દવા લેતા રોગમાં સુધારો થયો, એ ડોક્ટર ની ચર્ચા નીકળી તો એ તો ખાય ને ખબર પડતી નથી કે અમે તો દવા લેવા ગયા ને પણ અમને આમાં ઉલટું પડ્યું ભાઈ, ઓલાને ક્યાંથી વિશ્વાસ દે? જેને રોગ મટ્યો હોય ને એ વાતનો વિશ્વાસ કેવી રીતે? એ તો આશ્ચર્ય કરીને આમ કહ્યું, ભાઈ તમને જે થયું હોય એ ખરું કે હવે એમાં એનું કારણ છે, તમારું કારણ છે, કદાચ તમે ફરજ ન પણ પાડી હોય, બનવા જોગ છે. છંટાવાલા ઉપર જશે, ડાક્ટર પણ ન કરે, ડાક્ટર પણ ન કરે, ઓલા ઉપર શંકા કરે. એ કીધું પ્રમાણે તમે નહીં ચાલ્યા હોય. અને એમાં હામો પાછો ખાધે ખાધે પીધે ફખડ હોય એવો ખ્યાલ હોય તો સમજી જાય. તમે ડાક્ટર ને માગ નથી, આ ભાઈ એને ખબર છે આપણને ત્યાંની જીભ રહેતી નથી. કહેશે પણ મને તો મારો રોગ તો મીઠો છે ને, એટલે હું તો બીજાની દવા નહીં લઉં. મારો રોગ મીઠો છે, મતલબ હું બીજાની દવા. તમારી વાત તમે જાણો. મતલબ ની વાત છે આની અંદર. મતલબ વાળો માણસ મતલબ ને પકડી રાખે, અને એને જો પોતાનો મતલબ માં કઈ ફાયદો થયો હોય એટલે બીજાનું સાંભળે નહી, પછી નો સાંભળે અને વિશ્વાસ ન લાગે. સ્વરૂપ દ્રષ્ટિ, સ્વરૂપ કો દેખ કરકે સ્વયં કે મહિમા કે કારણ સે સ્વરૂપ મેં અભેદ હો જાય, એ દ્રષ્ટિ કા સમ્યક્ત્વ હે. જ્ઞાનનું સમ્યક્ત્વ જુદી જુદી રીતે આપણે આવી ગયું કે આ રીતે જ્ઞાનનું સમ્યક્ત્વ છે, આ રીતે સ્પષ્ટતાનું સમ્યક્ત્વ છે, આ રીતે એમાં અનેક પડખાથી જ્ઞાનના સમ્યક્ત્વનો વિષય ચાલી ગયો. હવે દ્રષ્ટિના સમ્યક્ત્વની વાત કરી છે કે સ્વરૂપ દ્રષ્ટિ સ્વરૂપને જોઈને પોતાના મહિમાના કારણથી અત્યંત મહિમા આવશે, સ્વરૂપમાં અભેદ પણ ધારણ કરે છે. દ્રષ્ટિ દ્રષ્ટિવાનમાં ભેદ નથી જોતો, દ્રષ્ટિ અને દ્રષ્ટિવાન એવો ભેદ નથી રહેતો. દ્રષ્ટિને અન્ય મતમાં એવું આવે છે કે અમે તો અમારા પરમાત્મામાં સમાઈ જઈએ છીએ, લીન થઈ જઈએ છીએ, એમ સ્વરૂપ દ્રષ્ટિ સ્વરૂપની ભક્તિ કરનારી છે અને એ સ્વરૂપમાં ભેદભાવ ધારણ કરે છે. એવું જે દ્રષ્ટિની અભેદતા એ દ્રષ્ટિનું સમ્યક્ત્વ છે. વળી પુનઃ અનંત ગુણ સમૃદ્ધ પૂર્ણ પર્યાય કો ભી પૂર્ણ પર્યાય કો ભી પર કે પર કે દશા મેં પર કે દશા મેં ગિનને વાલી દ્રષ્ટિ સમ્યક હૈ. બસ તો લેવું છે કે દ્રષ્ટિની અપેક્ષા એ મોક્ષ પર્યાય પણ પર છે. જે દ્રષ્ટિનો વિષય નિજ પરમાત્મા છે એ જ સ્વ છે, બાકી મોક્ષ પર્યાય પણ પર છે, પરતત્વમાં એને ગણે છે. કેમ કે એ પણ એક વ્યવહાર છે, પર્યાય માત્ર વ્યવહાર છે, અને નિશ્ચય સ્વરૂપ પોતાનો આત્મા છે. એટલે નિશ્ચય દ્રષ્ટિમાં વ્યવહારનો અભાવ છે. વ્યવહારો અભૂયત્વ, વ્યવહારો અભૂતાર્થ છે, અહીંયા છે જ નહીં વ્યવહાર, સ્વરૂપમાં વ્યવહાર નથી, સ્વરૂપમાં વ્યવહાર નથી. અમારે લીધું છે ને દ્રષ્ટિમાં કે હજી સ્તુતિ લીધી છે એમાં કે એ વ્યવહારો વ્યવહાર એમાં નથી, સમયસારની સ્તુતિમાં કે નિશ્ચયમાં વ્યવહાર નથી અથવા સમયસારમાં વ્યવહાર નથી. સોગાની જે દ્રષ્ટિ પ્રધાનતાથી ઘણી ચર્ચા કરેલી એમની શૈલી દ્રષ્ટિ પ્રધાન હતી, તો એમણે ત્યાં સુધી વાત લીધી કે મને મોક્ષ પર્યાય વાળો કહીને ઓળખાવો, એ તો પત્ની થી પતિ ને ઓળખાવા બરાબર છે, એટલે શરમજનક છે. મારા કોઈ સભા ભરાણી હોય એમાં કોઈ ભાઈ ઉભા થાય તો કઈ ઇન્દિરા બેન ના પતિ, તો એના માટે તો શરમજનક વાત છે, કેમ એને કોઈ ઓળખતો નથી, ઓલા બેન ને જ ઓળખે છે. હા, અને એ બેન દ્વારા એના પતિ ની ધણી ની ઓળખાણ થવી એટલે એની તો એના માટે તો એ શરમજનક વાત થઈ ને. એવી રીતે વાતો લીધી કે મારે મોક્ષ પર્યાય વાળો એ રીતે મને ઓળખાવો મને મંજૂર નથી. મારા માટે શરમજનક વાત છે. તો અમે એની ભાષા અનોખી શૈલી હતી એમને કે મુજે મોક્ષ પર્યાય વાળા કહેના ગિનના ઓર પહેચાન કરાના એ તો મુજે ગાલી દેના બરાબર હે. રાગવા કે પછી તો ગાળ દેવા બરાબર છે, પણ પૂર્ણ શુદ્ધ એવી મોક્ષ દશા એમ કેવો, એવી રીતે મને ઓળખાવો કે ગણવો એ મને ગાળ દેવા જેવું લાગે છે. મારો હું ઓછો મહત્વ વાળો પદાર્થ નથી, મોક્ષ પર્યાય થી કઈ વધુ મહત્વ વાળો પદાર્થ છું. એક સમયની મોક્ષ પર્યાય તો મારા સ્વરૂપ આગળ અનંતમાં ભાગે છે. કેટલામાં ભાગે છે? લાખમાં ભાગે નહીં, કરોડમાં, અરબમાં ભાગે નહીં, અનંતમાં ભાગે છે. કેમ કે એવી અનંતી મોક્ષ પર્યાય મારામાંથી પ્રગટ થશે તો હું એવડો ને એવડો ને એટલો ને એટલો રહેવાનો છું, મને મારામાં કઈ ફરક નહીં પડે. એટલું જબરદસ્ત સામર્થ્ય લઈને હું બેઠો છું એને તમે મને એક સમયની પર્યાય વાળા તરીકે ઓળખાવો, એ વાત મને લાંછન છે. એવી બહુ દ્રષ્ટિ પ્રધાનતાથી ચર્ચા કરતા ત્યારે બધી કઈક વાતો નીકળતી એની અંદરથી. એમને બહુ ગુરુદેવનો પ્રસંગ નથી મળ્યો, પોતાની અંદરની વાત ઘણી હતી.